પ્રકરણ 8, ચારિત્ર્ય ઘડતર. કટુવચનો બોલવાથી મામલો બીચકે છે અને અપશબ્દ બોલવા પર આવી જાય છે. વાતાવરણ તંગ બની જાય છે. એવા પ્રસંગથી મન ચલિત થઈ જાય છે. ધ્યાન એવા અપવિત્ર વાતાવરણમાં ન થાય. ઉત્સાહ અને આનંદથી મનને ભરી દો. મીઠાશ અને સૌમ્યતાથી વાતચીત કરો તો જ ધ્યાનના મીઠા ફળ ચાખવા મળે, તો ચારિત્ર્ય કેળવાય. શરીર કરતાં ચારિત્ર્ય જીવંત છે. સદગુણોમાં શક્તિ છે. માનવ માટેની એ મહાન સમૃદ્ધિ છે. એવા સર્વગુણ સંપન્ન મનુષ્યને સાક્ષાત્કાર સુલભ છે. ગમે તે લાભાલાભના સમયમાં પણ સંતોષી રહેવું. સંતોષી નર સદા સુખી. જે રાત દિવસ ચિંતાની આગમાં બળ્યા કરે તેને શાંતિ ક્યાંથી મળે? એવી માનસિક સ્થિતિમાં ધ્યાન ન થાય. ઈચ્છાઓ રૂપી સતત જળતી આગ મનુષ્યને ભસ્મીભૂત કરી દે છે. સંતોષ એ જ સિદ્ધ ઔષધિ છે. જેવી રીતે મધ્યાહ્નના તાપથી બળતો, પરસેવાથી તરબોળ અને થાકેલો મુસાફર નદીના ઠંડા પાણીમાં સ્નાન કરી શાતા મેળવે છે, તેવી જ રીતે લોભની જ્વાળામાં વ્યાકુળ થયેલ જીવને સંતોષને અને નિર્મળ જળ તેને તૃપ્તિ અને સુખ બક્ષે છે. મનુષ્યની એકમાત્ર ઝંખના હોવી આત્મા સાક્ષાત્કારની. આપણું મહામૂલું જીવન અને અનંત શક્તિઓ માત્ર ક્ષણિક સુખની સામગ્રી મેળવવામાં ન ગુમાવતા બધું કૃષ્ણાર્પણ કરી દો તો જ સાચો સંતોષ મળશે. જ્યારે શાંતિ, સંતોષ અને વિચક્ષણતા આવે ત્યારે જ સાક્ષાત્કાર શક્ય છે. સ્મરણ અને ધ્યાન એ બે જ એવા હથિયાર છે જેનાથી આવી શક્તિ મળે. બીજે ક્યાં કોઈથી પણ તે સુલભ નથી. જે સંતોષી છે તેને સ્મરણ અને ધ્યાન સહજ છે. એનાથી વધુ ગુણકારી બીજું શું હોઈ શકે? ત્રણેય વિશ્વના રાજ્ય કરતાં પણ વધુ અમૂલ્ય સંતોષી નર દિવ્ય પ્રતિભાનો અનુભવ કરે છે. કલ્પતરુ અને કામધેનુના માલિક કરતાં પણ પ્રશાંત પુરુષ વધુ આનંદી છે. અંતરમાં ડૂબકી મારી તેને પરમ શાંતિનો અનુભવ થાય છે. માટે દૈહિક સુખની તમન્ના ન રાખતા નિત્યાનંદ, આંતરશુદ્ધિ અને શાંતિ મેળવવા કટિબદ્ધ રહો. શરીર પ્રત્યે નિર્મોહી બનો. એ માત્ર અસ્ત્ર જ છે. પંચભૂતોના બનેલા આ શરીરથી આપણે જુદા છીએ. તમે તો માત્ર અવિનાશી આત્મા છો. જે ઘરમાં તમે રહો છો તે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ શરીર તમે નથી. આ શરીર તો બધા દુઃખ, ચિંતા અને પરતંત્રતાનું કારણ છે. એટલું સમજો. શરીરની વાસનાને કાબૂમાં રાખો. શરીરને તમારું ગુલામ ન બનાવો. તમે તેના ગુલામ ન બનો. એને ગમે ત્યારે ત્યજી દેવા તૈયાર રહો. એની સાથે ઘણી કાળજીથી વર્તો અને એને યોગ્ય રીતે કેળવો. મનુષ્ય કર્મ તો કરવું જ પડે છે. ત્યારે શરીરને સંસાર સાગર તરવા માટે નાવડી તરીકે તેનો ઉપયોગ કરો. જ્યાં સુધી પરમ તત્વરૂપી કિનારે પહોંચી ન જવાય ત્યાં સુધી તે નાવડી ભાંગી ન જાય, તેમાં છિદ્ર ન પડે તેટલી દરકાર રાખો. સમયસર યોગ્ય સાત્વિક આહાર વિહાર અને તંદુરસ્તી માટે જરૂરી એવી કસરત પ્રત્યે ધ્યાન રાખો. સાધના માટે પણ આ જાતની સાર સંભાળ અને નિયમ પાલન આવશ્યક છે, અને એ છે ધ્યાન, સ્મરણ, પૂજા, ભજન વગેરે. આવી હેતુપૂર્વકની ક્રિયાઓ આચરીએ ત્યારે સર્વ દુઃખ ભૂલી આનંદમાં આવી જવાય. તેમ છતાં થાક કે કંટાળો લાગે તો ધ્યાન પૂરું થાય ત્યારે સાધકે પાણીમાં પલાળેલી થોડી બદામ કે મગફળી ખાવી. તેનાથી શક્તિ અને સાતા મળે છે. દરેક જણે ધ્યાનની સાધના દ્વારા સંતોષનો ગુણ કેળવો. એમ ન માનશો કે સંતોષી નર આળસુ બની જાય છે. સંતોષ સાત્વિક ગુણ છે. પ્રભુના ચિંતન માટે પ્રેરણા આપે છે. નકામી સ્વાર્થી ક્રિયાઓ નાબૂદ કરી શાતા આપે છે. સાત્વિક પુરુષ આંતરિક જીવન જીવે છે. આત્માને યોગથી એ નિર્બંધ નિષ્કામ કર્મ અવિરતપણે કરી શકે છે. ચંચળ, ચારે બાજુ ભમતી મનની ઉર્મીઓ એકત્ર થઈ એક ધ્યેય તરફ વાળી શકે છે. પુરાતન ઋષિમુનિઓ, યોગીઓ, ભિક્ષુઓએ આ જ રીતે સંતોષનો ગુણ વિકસાવ્યો અને જીવન ધ્યેય પ્રાપ્ત કર્યું. સંતોષથી બળ અને ઉત્સાહ તો મળે છે જ, અને તેની સાથે સાથે સાક્ષાત્કાર પણ થાય છે. શાતામાં રહેલા સાધકને કશાનો ભય નથી. તે નિર્ભય છે. કોઈ મુશ્કેલી નથી. જીવનની અશાશ્વત ઈચ્છાઓ એને મન વિસ્મય છે. વિવેક, વૈરાગ્ય અને આત્મજ્ઞાનની ઝંખના તેનામાં વૃદ્ધિ કરે થાય છે. મીરાબાઈનો દાખલો લઈએ. રાધા, જયદેવ કે ગૌરાંગના જીવનચરિત્રો તપાસો અને તેમાંથી સત્ય આપણને સાંપડશે કે સંતોષ એ જ મહા ઔષધિ છે. માણસના જીવનની પરિપૂર્ણતા છે સાક્ષાત્કાર. તે માટે મનુષ્ય વાસનારહિત થવું. મોક્ષ એટલે સાચા અર્થમાં વાસનાના બંધનોમાંથી મુક્તિ. વાસના બે પ્રકારની છે. શુભ વાસનામાં પવિત્રતા ભરી છે, જ્યારે અશુભ વાસના જેને સંતોષવાથી તે વધુ ને વધુ ભોગ માંગે છે તે અસ્થિર અને અદમ્ય છે. શુભ વાસનાને સંતોષવા છતાં તે વધતી નથી, નવા બંધન નાખતી નથી. તે બાફેલા બીજ એવી છે, તેમાંથી નવી કૂંપળો ફૂટતી નથી. તેથી તેને ચુસ્તપણે વળગી રહો અને તે બ્રહ્મજ્ઞાન જરૂર કરાવશે. આ વાસનામાંથી જન્મતી ક્રિયામાં મહાત્માઓનું સાન્નિધ્ય, મહાન પુરુષો પ્રત્યે આદર, તેમની સાથે વાર્તાલાપ, તેમની શિખામણ અને તેઓના કહ્યા પ્રમાણેનું આચરણ, દયા, દાન, પ્રેમ, સત્ય, શૌર્ય, ધીરજ વગેરે ગુણોનો ઉદ્ભવ થાય છે. આ બધી પવિત્ર ઉર્મિઓ છે. જ્યારે અશુદ્ધ વાસનાઓ તો શું, તે દુર્ગુણ વધારે છે. નાટક, સિનેમા વગેરે હલકી વૃત્તિઓ જગાડનારા દ્રશ્યો જોવાની ને રાજસિક ખોરાક ખાવાની ઈચ્છા થાય છે. આત્મગૌરવ ખંડિત કરે એવા મદ્યાદિ પીણા પીવાની તલબ જાગે છે અને ત્યારે જ ક્રોધ, લોભ, મદ, મત્સર વગેરે જેવા દુર્ગુણોનો વૃદ્ધિ થાય છે. આ બધી અશુભ વાસનાઓ ત્રણ પ્રકારની હોય છે. દુન્યવી, બૌદ્ધિક અને દૈહિક વાસનાવાળા મનુષ્યને સૌંદર્ય, દેહસૌષ્ઠવ, ચિરયૌવન વગેરે શરીરની સુંદરતાને લગતી કામનાઓ સતાવે છે. બૌદ્ધિક કક્ષાના માનવીને પોતાના ક્ષેત્રમાં મોટાઈ, કીર્તિ, બિનહરીફ રહેવું કે એવી ઉચ્ચ પદવી અપાવતી શક્તિ મેળવવાની ચિંતા રહે છે. જ્યારે દુન્યવી વાસના વાંચતા મનુષ્યને બાદશાહી સત્તા, આડંબર અને માન મર્તબાની જ અભિલાષા રહે છે. આ ત્રણેય પ્રકારની આશક્તિ મનુષ્યને સંસાર ચક્રમાં બાંધે છે. મનરૂપી વૃક્ષના બે બીજ છે, વાસના અને પ્રાણ. બીમાંથી વૃક્ષ થાય છે, પ્રાણ અને વૃક્ષ બીમાંથી ઉત્પન્ન થાય છે. પ્રાણ વાસનાને લીધે ગતિમાન છે, વાસના પ્રાણ મારફત જ વિકસે છે. બેમાંથી એકનો જો નાશ થાય તો બીજું જીવંત ન રહી શકે. મનને વાસનામુક્ત કરવા માટે અજ્ઞાનનો નાશ કરો. પણ આ અજ્ઞાનને અહંકાર નામનો પુત્ર છે અને તે અહંકારમાંથી રાગ અને વાસના જન્મે છે. એ બંને સગી બહેનો જેવી છે. જેવી વાસના તેવી ઈચ્છા. રાગનો અર્થ છે આકર્ષણ. એ આકર્ષણ હું અને મારાની ભાવના જાગૃત કરે છે. એ આત્મીયતાની ભાવનામાંથી ઈચ્છાઓ ઉદ્ભવે છે અને જ્યારે ઈચ્છાઓ ન સંતોષાય ત્યારે ચિંતા થાય છે. માટે જ અહંકારનો ત્યાગ કરો. તેને છોડવાનો એક જ ઉપાય છે, અજ્ઞાન દૂર કરો. સુજ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન શું? એનો જવાબ છે ધ્યાન. ધ્યાન જ અજ્ઞાનનો અંત લાવશે. જીવનમુક્તિ તેને જ મળે છે જે અજ્ઞાન, અહંકાર, રાગ અને વાસનાને પરાજિત કરે. જે વાસના અને ઉર્મિઓનો ગુલામ છે તે અજ્ઞાની છે, એ નિર્માલ્ય છે. પણ હું વચન આપું છું કે જે તેથી તેણે ડરી ન જવું. જે ક્ષણે વાસનાને જીતી લે છે તે જ ક્ષણ પોતાની દૈવી સંપત્તિ જે તેણે બેદરકારીથી ગુમાવી દીધી છે તે પાછી મેળવે છે. વાસના હંમેશા હૃદયમાં જાગે છે, ઘણી મુસીબતો ઊભી કરે છે. પૂર્વે ભોગવેલા ભોગવિલાસની યાદ આપે છે અને ફરી તે અનુભવવા તલસે છે. આ તલસાટ તમારી ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના રાજા સમાન મનને તુરત જ કામે લગાડે છે. આ માનસિક પ્રક્રિયામાંથી છૂટી શકાતું નથી અને તે વાસના તૃપ્તિ માટે ભોગવિલાસના સાધનો એકત્રિત કરવામાં લાગી જાય છે. આ બધું જાણે આંખના પલકારામાં બને છે. ક્રિયા તો બહુ જ લાંબી છે, પરંતુ ક્યારે થાય છે ખબર પડતી નથી. વાસના એટલી તો સૂક્ષ્મ રીતે છતાં દ્રઢતાથી કામ કરે છે કે તે સમજી શકાતું નથી. જેવી રીતે નાનકડા બીની અંદર થડ, ડાળી, પાન, ફૂલ, ફળ બધું જ સમાયેલું છે, તેવી જ રીતે વાસનાના બીજનું પણ છે. મનુષ્યના સાંસારિક સુખનું મૂળ કારણ જ વાસના છે. જો તે ન હોય તો માણસનું મન શાંત નિર્મળ રહે. વાસના સત્ય, આત્મા અને અમરતાના માર્ગ પર કંટક સમાન છે. વાસનાનું કાર્યક્ષેત્ર પ્રકૃતિ છે. મનને પ્રકૃતિ તરફ કુદરતી આકર્ષણ છે. મનને જગતની માયા તરફ જે મમતા છે અને તેને મેળવવાની જે લાલસા છે તે વાસનાનું પરિણામ છે. વાસના મન દૈહિક સુખ તરફ નજર પણ કરતું નથી. મન કપડાના કટકા બરાબર છે, એને જે રંગે રંગો તેવું તે રંગાય. સાત્વિક વાસના રહિત તેને શ્વેતરંગી બનાવે. રાજસિક વાસનાનો રંગ લાલ છે, જ્યારે કાળો રંગ તે તામસિક વાસનાનો દ્યોતક છે. ધ્યાન અને ધારણાની સાધનાથી આ મનરૂપી વાસનાના બંડળને ભસ્મીભૂત કરી નાખો. ઘણા સાધકો વર્ષોથી એકધારી ધ્યાનની ધારણાની સાધના કરે છે, પરંતુ તેઓની વાસના ક્યાં જડમૂળથી છૂટી નથી શકી. આવા સાધકોએ પ્રયત્નપૂર્વક વાસનાને જીતવાની કોશિશ કરવી જોઈએ. વધારે શ્રદ્ધાળુ બની સાધના ચાલુ રાખવી જોઈએ. જો સાધકને અશુભ ઉર્મિઓ વારંવાર સતાવતી હોય તો મનોબળથી સાત્વિક નિયમનથી તેને અંકુશમાં લાવો. જીવન મુક્ત છે તેણે તો વાસનાને બાળી નાખી હોય છે, પણ ગૃહસ્થાશ્રમી તો વાસના વૃક્ષ ઉછેરતો જ જાય છે. ઝેરી નાગને વશ કરવાથી ન ચાલે, તેના વીસ જરાને ઉખેડી નાખવા જોઈએ અને વાસનાના મૂળ ભસ્મીભૂત કરવા જોઈએ, અને તે જ બ્રહ્મ પ્રાપ્તિનો ઉપાય છે. અલબત્ત પવિત્ર વાસના પણ બંધન કરતા તો છે જ. તે ગમે તેટલી હોય તો પણ વિઘ્નરૂપ નથી. એક કાંટાથી બીજો કાંટો કઢાય છે અને પછી કામ પૂરું થતાં બંને ફેંકી દેવાય છે. તેવી જ રીતે અશુભ વાસનાને કાબૂમાં લાવવા શુભ વાસનાઓનો વિકાસ થવો જોઈએ અને પછી બંનેથી પર થવું. આનો અર્થ એ છે કે ઉચ્ચમાં ઉચ્ચ અને પવિત્ર અભિલાષા જેવી કે મોક્ષની આકાંક્ષા પણ કાળે કરીને નષ્ટ થવી જોઈએ, ત્યારે તમે તે બની શકો. જંજીર લોખંડની હોય કે સુવર્ણની, પણ બંધન કરતા તો છે જ ને. જીવે તેમાંથી મુક્ત થવું જ રહ્યું. એટલે કે સાધકે એ કક્ષા પ્રાપ્ત કરવાની છે જ્યારે શુભ કે અશુભ એકે પ્રત્યે તેને ધૃણા ન પ્રગટે. પ્રભુ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા દરેક મનુષ્યએ તરંગો છોડી દ્રઢ મનથી જીવન મંત્ર સમજવો જોઈએ. મોક્ષ મેળવવા તો ઘણું કરવાનું બાકી રહે છે. જીવન મુક્ત હોય તો પણ તેનામાં ભાવના તો રહે છે જ, પણ તે તળેલા બીજ એવી અવસ્થામાં હોય છે. તે એના આત્માને બંધન કરતા નથી, જન્મ મરણના ફેરા વધારનારી નથી. આપણું સૂક્ષ્મ શરીર અજ્ઞાનનું આસન છે. તરંગો, પૂર્વગ્રહો, અનુભવોનું ભંડોળ છે. આત્મા આ બધી વસ્તુઓથી પર છે. નિત્ય પવિત્ર આત્માને નથી જાતિ, નથી જાત પ્રાંતિ, નથી ઇન્દ્રિય, નથી રૂપ. એને પ્રાણ પણ નથી, એને મૃત્યુ નથી, જીવન નથી. એવા અમર અજર આત્માનું ચિંતન પણ પવિત્ર જ હોય ને. તેજ અને અંધકારનું સહઅસ્તિત્વ હોય કદી? શુદ્ધ અને અશુદ્ધ એકત્ર ક્યાં રહી શકે? જગતના સર્વ કારખાનામાં મનુષ્ય શરીરરૂપી કારખાનું સૌથી આશ્ચર્યજનક છે અને હોય જ નહીં. પ્રભુ ખુદ એનો સંચાલક છે. આવા આ કારખાનામાં ઉર્મી તરંગોને શ્રેયમાર્ગી પ્રતીક્ષાઓમાં ફેરવાય છે. અશુદ્ધિને વીણી વીણી કાઢી નંખાય છે. હિતાવ ઉર્મિઓ અને શુભ વાસનાઓને આગવું સ્થાન અપાય છે. એ બધાનો મુખ્ય ઉદ્દેશ વાસના માત્રને નાબૂદ કરવાનો છે. જોકે તે કપરું તો છે જ. પર્વતો ઉખેડી નાખવા સેલા છે, પણ ઘર કરી બેઠેલી વાસનાઓનું શું? દ્રઢ મનોબળ અને હિંમતની સાથે તેને પાર પાડવી જોઈએ. ગમે તેવું વિઘ્ન, હાડમારી કે નુકસાન વેઠવું પડે તો પણ નિશ્ચય અને હિંમત ન છોડવા, તેને જ પકડી રાખો. વાસના તમને ગુલામ રાખવા માથે છે, હંમેશ માટે જકડી રાખવા માંગે છે. અફીણ કે બ્રાન્ડીનો કેફ તો થોડો વખત રહે, પણ આ તો જન્મો જન્મનું બંધન છે. એ બંધન તોડવા માટે જ, આત્માની મુક્તિ માટે જ ધ્યાનનું શરણું લેવું જરૂરી છે. ઇન્દ્રિય સુખના તરસ્યા જીવો જગત પર મદમસ્ત બની ઘૂમે છે. તેમનામાં સારા નરસા, સાચા ખોટાની વિવેક બુદ્ધિ નથી. આ અદમ્ય વાસનાના પરિણામ પ્રત્યે તે લોકો અંધ હોય છે. લય રહિત અને બેશરમ બની સંસાર સુખની શોધમાં મોજ શોખ એશ આરામની શોધમાં તેઓ મસ્ત છે. એમની બુદ્ધિ વ્યર્થ છે, નિષ્કર્મી સંગ્રહ માત્ર છે. સતત વાસનામય જીવન વ્યતીત કરવાથી વાસનાના મૂળ ઊંડા અને ઊંડા અને વધુ દ્રઢ બને છે. ગીતામાં કહ્યું છે કે કર્મના ફળનો ત્યાગ કરો. વાસના વિસ્તૃત થવાનું કારણ એ જ છે કે કર્મના ફળનો આપણે નિરંતર વિચાર કરીએ છીએ. ફળ પ્રાપ્તિથી મનુષ્યમાં ગર્વ અને ખુમારી વધે છે. પોતાની આવી ક્ષણિક સફળતાના જોરે તે બીજા ઉપર આપખુદી કરે છે. ખોટા મદની તુમાખીમાં હલકું કે ક્રૂર કામ કરતાં પણ તે અચકાતો નથી અને એમ વધુ ને વધુ મોટાઈ મેળવવા, ધન દોલત જમાવવા, નીચતાની ખીણમાં ઊંડા ઉતરતા જાય છે. ધન એ જ તેમનો પરમેશ્વર, પૈસો મારો પરમેશ્વર એવી વૃત્તિ તેનામાં પેદા થાય છે. પૈસા વગર ચાલતું તો નથી, પરંતુ તેની એક પણ સીમા હોવી જોઈએ. અતિશયતા ગમે તે ક્ષેત્રમાં દુઃખદાયી નીવડે, તે ચિંતા, દુઃખ અને વિનાશને માર્ગે ખેંચી જાય છે અને તે બેહદ ધન લાલસા રાખવી નહીં. પ્રતિષ્ઠા, કીર્તિનો મોહ, બીજા તરફથી પોતાના યશગાન સાંભળવાની ઈચ્છા એ મલિન વાસના છે. દુનિયા તો કાગડાનો માળો છે. કોઈ કાગડો ગુણ ગાશે તો કોઈ નિંદાનો થૂક ઉડાશે. માટે માનવે નિષ્પૃહ બનવું. કીર્તિ અપકીર્તિ અલ્પજીવી છે, તેનાથી સુખી કે દુઃખી ન થવું તો જ શાશ્વત સુખ ભોગવી શકાય. અને નિંદા જુઓ તો ખરા, દુનિયાએ રામકૃષ્ણ, વિષ્ણુ, શિવ અને બાબાને પણ ટીકામાંથી ક્યાં છોડ્યા છે? ભગવાનનું પણ જે બુરું બોલે છે તેમના શિરે દુષ્ટ કર્મને હલકી ઈચ્છાનું દોષારોપણ કરે છે. આવા અસભ્ય માણસો જે પ્રભુને પણ પડકારતા અચકારતા નથી, તે માણસને તો શું છોડવાનો? નજીવું કારણ એમને માટે બસ છે. જ્યાં જુઓ ત્યાં ખટરાગ, સતત યુદ્ધ, ગોરા અને કાળા વચ્ચે, શિવ માર્ગી અને વૈષ્ણવ વચ્ચે. દરેકને પોતાનો માર્ગ, પોતાનો ધર્મ, પોતાનું જન્મસ્થળ અને સ્વયં પોતાના શરીર માટે જ ચાહના છે. પોતાના ક્રિયાકાંડ, પૂજાવિધિ, પોતે માનેલ ભગવાનનું સ્વરૂપ આ જ તેને પ્રિય છે. એ પ્રેમ જ તેને બીજાની રીત રસમો, ધર્મ કે શ્રદ્ધા પ્રત્યે નિંદાની નજરે જોવાની પ્રેરણા આપે છે. જો કે એમાં પોતાના ધર્મ, પ્રેમ અને પ્રભુભક્તિની કામના પણ આવે છે, છતાં પણ એ મલિન વાસના જ છે, કારણ કે તે અકલ્યાણકારી પરિણામ ઉપજાવે છે. આવી હલકી મનોવૃત્તિ જેમાં ભારોભાર અજ્ઞાનતા ભરી છે, તેને ધ્યાન અને જપ દ્વારા દૂર કરવાની છે. ધ્યાન જપથી હૃદયમાં વિશાળ, સમસ્ત જગતને આવરી લેતું આત્મજ્ઞાન વિકસે છે અને પેલી ક્ષણિક બંધન કરતાં વાસના હઠી જાય છે. તેનું શુભ વાસનામાં રૂપાંતર થાય છે. નવાઈ જેવું છે કે મનુષ્ય દુઃખદાયી, કષ્ટમય, મલિન વાસના ત્યાગી શુભ વાસના તરફ પ્રયાણ કેમ નથી કરતો? કારણ એક જ છે, આ લોભામણી વૃત્તિઓ એને ભૂલાવવામાં નાખી દે છે. પરિણામે માનવ જંતુ પોતાને સત્ય માર્ગે જતો સમજે છે, સુખને રસ્તે આગળ ધપતો માને છે. જો તે આધ્યાત્મિક પુસ્તકો વાંચવાની ટેવ રાખે તો અજ્ઞાત મનમાં પ્રકાશ પડે. બધા શાસ્ત્રો વાંચવાનો સમય તો ન મળે, કારણ કે શાસ્ત્રોનો પાર નથી. સમસ્ત જીવન પણ તેને પૂરા કરવા ઓછું પડે, વળી તે સમજવા પણ મુશ્કેલ છે. ભક્તિની બધી રીત વાંચી જવી અને એકે જીવનમાં ન ઉતારવી એનો શું અર્થ? માત્ર જ્ઞાન ખાતર વાંચનને પણ મલિન વાસના જ કહેવાય. પરંતુ સાધકે શાસ્ત્રના તાત્પર્યને સમજી જીવનમાં ઉતારવાનું છે. સાંભળો, ભરદ્વાજ ઋષિએ પણ જન્મ સુધી વેદનો અભ્યાસ કર્યો અને જ્યારે તેનો ચતુર્થ જન્મ થયો ત્યારે તેણે ફરી અભ્યાસ શરૂ કર્યો. એટલે ઇન્દ્રે પ્રસન્ન થઈ તેને બ્રહ્મવિદ્યાનું જ્ઞાન આપ્યું અને મુક્તિનો મંત્ર પણ આપ્યો. ત્યારે ભારદ્વાજે પોતાના શાસ્ત્રો બાજુ પર મૂક્યા અને ધ્યાનની કઠિન સાધનાનો અંગીકાર કરી આત્મજ્ઞાન મેળવ્યું. માટે તત્વ ન સમજો તો વેદાભ્યાસ અર્થહીન છે. બધું જ વાંચવાની અને જાણવાની ઈચ્છા પણ વિકૃતિ છે. એક વખત દુર્વાસા ગાળું ભરીને પુસ્તકો લઈ શિવ સમક્ષ પહોંચ્યા ત્યારે નારદે તેમને કહેવતના ગઢડા સાથે સરખાવ્યા. માટે પુસ્તક કે જ્ઞાન પ્રત્યે વધુ પડતો અનુરાગ અનિચ્છનીય છે, તે પણ દુર્વ્યાસના છે. શાસ્ત્રશાસ્ત્ર ટીકા ટિપ્પણી સહિત ભલે અગણિત પુસ્તકોનો અભ્યાસ કર્યો હોય, જ્યાં સુધી જીવનમાં તેનું આચરણ ન થાય ત્યાં સુધી શું વળવાનું છે? જ્ઞાન યથાર્થ મેળવ્યું ન ગણાય, એ માત્ર જ્ઞાનનો આડંબર જ છે. એ કીર્તિમોનું પરિણામ છે. જ્યારે દુર્વાસાએ આવા શિખામણના શબ્દો સાંભળ્યા ત્યારે તેમણે પુસ્તકના બંડલને દરિયામાં પધરાવ્યા અને ધ્યાનમાં ઝંપલાવ્યું. જુઓ, એવા મહાન સાધુ પણ જ્યારે આત્મજ્ઞાન મેળવવા માટે ધ્યાનનો જ આશરો લે છે તો મનુષ્ય તો શું, પરમ જ્ઞાન, પરમ તત્વજ્ઞાન મેળવવા માટે શાસ્ત્રવિદ્યા, વેદાભ્યાસ કે તર્કશાસ્ત્ર કશું જ કામનું નથી. ઉદ્દાલકનો પુત્ર શ્વેતકેતુ એક પ્રખર પંડિત હતો. એક દિવસ પિતાએ બોલાવી તેને પૂછ્યું, બેટા, તું એવું શાસ્ત્ર શીખ્યો છે જેનાથી બીજા સર્વશાસ્ત્ર સમજી શકાય? તેણે નકારમાં ડોકું હલાવ્યું. ત્યારે ઉદ્દાલકે અદ્વિતીય એવા બ્રહ્મજ્ઞાનનો બોધ આપ્યો અને તેમાંથી તેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું.